कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नितिनाम नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशदारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौर किसे नमः नमः ब्राह्मण देवाय गौ ब्राह्मण हिताय च जगद हिताय कृष्णाय गोविंदाय नमो नमः नमः पंकज नाभाय नमः पंकज नमः पंकज नेत्राय नमस्ते पंकजांद्रये श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे हरे राम हरे राम 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 हरे
मारा नाथ जी जो भी बोले रे वासुदेवाय Yashodanandana Rajajanaranjana
Yashodanandana
प्रासाद सदा निवासी भूते महद्वीर्य इमा पुरो विभू निर्माय शेते यदमृषु पुरुषम् भुङ्क्ते गुणांसो दशसो दशात्मक सोलङ्कृचिष्ट भगवान् वचंसि मे करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य शयानम् बालं मुकुन्द मनसा स्मरामि श्रीकृष्ण राधा वरगोकुलेश पाल गोवर्धननाथ विष्णु जीवे पिबत्स्वा अमृतमे तदेव गोविंद दामो मलको मलाङ्गो सीता समारो पीतवाम भागम् पाणो महासा यकचारुचापम् नमामि रामं रघुवंशनाथम् प्रसीद विष्णो रघुवंशनाथम् सुराणां सुख दुख हेतो रुरोद सीता तु समुद्र मध्ये हे राम हे राघव रघुनन्दनम् जानकी जी वन राम चंद्रम निशाचरारे भरताग्रजेशम जीवे पिबत्स्वा अमृतमे तदेव हे राम रघुनन्दन राघवेति हे राम रघुनन्दन कृष्ण। आज वो पावन तिथि से भगवान की स्वरूप स्थिति श्री एकादशी अग्यारस मोहिनी अग्यारस भगवान श्री कृष्ण विष्णु साक्षात जगतना जीवन कल्याण अर्थे एकादशी तिथि रूपे अवतार ले पद्म पुराण क्रिया सागर योग 14 अध्याय में बहुत सुंदर वर्णन है। यमना जीवो यमलोकना जे पापी तापी जीवात्माओ है एनो उद्धार करवा भगवान एकादशी स्वरूप धारण करे। तवा पावन अग्यारसना दिवसे भगवान श्री राम ने कृष्ण ने अमृतमय लीला कथाओं ने सांभळवी आ परम धर्म छे। अने अग्यारसनो उपवास कहे छे। उप शब्द नो अर्थ थाय निकट पासे अने वास शब्द नो अर्थ थाय रहेवू वास करो भगवान साथे रहेवानो दिवस। उपवास नो अर्थ केवल भूख्या रहेवू ई नथी। उपवास नो अर्थ थाय अपना मन ने अपना शरीर ने भगवाननी पासे भगवाननी सेवामां लीला कथा श्रवण करवामां कीर्तन करवामां लगाड़ो। मानव शरीर नी शास्त्र में बहु महिमा गावामां आवी छे अने आ मानव शरीर आत्माना कल्याण माटे एक महा नौका अथवा साधन छे। निदेह माध्यम सुलभम सुदुर्लभम उद्धवजी आगळ भगवान कहे छे कि आ निदेह आ माणानु शरीर बहु दुर्लभ छे पण जो जीवात्माने सुलभ थई जाय तो गुरु कर्ण धारम कोई सद्गुरु जीवनमां आवी जाय वैष्णव मयानुकूलेन नभस्त्व तेरितम અને ગુરુની કૃપાથી ભગવાનનો મંત્ર અને ભગવાનની કથારૂપી અનુકૂળ હવા મળી જાય અને છતાં ન તરે સ આત્મહા એ આત્મહત્યા કરી રહી છે તો પ્લવમ માનવ શરીરને ભવસાગરને તરવાની નૌકા કીધી છે અને એ જહાજ એ નૌકાને એક યોગ્ય સુકાની એક કેપ્ટનની જરૂર હોય છે એટલા ગુરુની જરૂર પડે છે જીવનમાં વૈષ્ણવ અને ગુરુ ભગવત કથા ગીતા ઉપદેશ ભાગવતના જ્ઞાનથી આ દિવ્ય હવા લેસા મારે છે જે માનવ નૌકાને ભવસાગર પાર કરવા તો આવો મનુષ્ય દેહનો મોટા ભાગનો સમય જોવામાં આવે છે ખાવામાં પીવામાં શરીરને પાલન પોષણ કરવામાં વ્યતીત થઈ જાય છે। ભક્તિ વિનોદ ઠાકુર બહુ સુંદર એક ભજન લખે છે એમાં કહે છે ઉદિન તપલ તપન હઈ લે વ્યસ્ત દિન ગેલો બોલી હઈ બે વ્યસ્ત। સૂર્ય ઉદય થાય અને અસ્ત થાય આખો દિવસ સંસારની ચર્ચામાં વ્યસ્ત વયો જાય। નિંદ બસે ગેલો રે રાતી દિવસ શરીર સાજે રાત્રિ સુવામાં દિવસ કામ કરવામાં વયો જાય છે। એટલા માટે અગિયારસ જેવા પવિત્ર દિવસે કમસે કમ ખાવા પીવામાંથી મુક્તિ લઈ અને ભગવાનની પાસે ભગવાનના ભજનમાં રહેવું આ મહિમા છે। અગિયારસ ને દી અન્નમાં પાપનો વાસ છે એટલે અન્ન વર્જિત છે। અન્ન ખાય અગિયારસના દિવસે એના શરીરમાં બધા પાપ આવી જાય છે। આવું પદ્મ પુરાણમાં વેદવ્યાસજીના લખેલા શ્લોકો છે। એટલા માટે વૈષ્ણવો પાપ દૂર કરવા નહીં ભગવાનને પ્રસન્ન કરવા। પાપ તો વૈષ્ણવોને પાસે હોતા જ નથી ભગવાન પ્રસન્ન થાય છે। માધવતીથી ભગતિ જનની જતને પાલન કરી ભક્તિ વિનોદ ઠાકુર શુદ્ધ ભગત ચરણ રેણુની લાઈન છે. ક્યાં માધવ તિથિ અગિયારસ, રામનવમી, કૃષ્ણ જન્માષ્ટમી આ જયારે રહેવામાં આવે ને ત્યારે માધવ લક્ષ્મીનો નાથ પ્રસન્ન થાય છે અને આપણા દુઃખ દૂર કરી અને પરમ પ્રેમ ભગવદ્ ગતિ પ્રદાન કરે છે. તો એક કવિ, એક સંત બહુ સુંદર લખે છે કે પશુ પક્ષીઓના શરીર કોઈ કામના નથી, ભગવાનની સેવામાં અથવા મુક્તિના દ્વાર એવા સ્વરૂપ નથી, છતાં એ લોકોને ખાવા પીવાની કોઈ ચિંતા નથી, મળી રહે છે. અને માનવ શરીર એટલું મહત્વનું, છતાં સૌથી મોટી ઉપાધિ આમાં ખાવા પીવાની, ખાવાનું ભેગું કરવામાં અને ખાવામાં અને પછી એને પચાવવામાં હોવામાં એમાં સમય જાય. એટલા માટે કમસે કમ અગિયારસના દિવસે આ ઉપવાસ કરે, મુક્ત રહ્યામાંથી હરિભજન કરવું જોઈએ. પોતાની શરીર સ્થિતિ અનુસાર ઉપવાસ કરવા જોઈએ, પણ મુખ્ય વસ્તુ છે ભગવાનનું ભજન કીર્તન કરવું. એવું નહીં કે ભૂખ્યા રહીને પછી વડકા કરવા, ઘણા અગિયારસ રે વતાવ્યા ન થાય અને એવું ઉતરી ગયેલું મોઢું લઈને હુતા હોય ને બેઠા, આજ તો અગિયાર, જેને આજ તો અગિયાર, ફરાળ બે ટાઈમ કરી લીધું હોય હરિપેટ, પણ તો અગિયાર રોટલા ન ખાઈ ત્યાંથી મજા ન આવે એમ કહેવો. તો એ રીતે ભજન થવું જોઈએ. ઉપવાસ એટલે છે કે સમય મોટા ભાગનો એમાં જ જાય છે, ખાવા પીવાનું બનાવવામાં ને એમાં, એટલે એમાંથી મુક્ત રહીને હરિભજન કરવાનું. તો મહિમા છે, આપણું ભાગ્ય છે કે ભારતમાં સંતો અને શાસ્ત્રની કૃપાથી આપણા આત્માના કલ્યાણ અર્થે, જીવનના મંગલમય શુભ સદગતિ માર્ગે અગ્રસર થવા માટે આવા દિવ્ય ઉપાયો સંતોએ આપણી સામે રાખ્યા છે. તો પ્રત્યેક વૈષ્ણવે આ વાતનું ધ્યાન દેવું જોઈએ. અમારે હરે કૃષ્ણ ભક્તમાં પ્રભુપાદજીના આશ્રયમાં શિષ્ય પ્રશિષ્યની ધારામાં અગિયારસના દિવસે 25 માળા કરવાનું વ્રત છે. આમ તો 16 કરે છે રોજ, પણ અગિયારસના દિવસે વધારે, ઓર વધારે. તો હું આશા રાખું છું તમારા બધા આગળ કે અત્યારે લગી ગયું એ ગયું, દરેક વ્યક્તિએ અગિયારસનું વ્રત કરવું જોઈએ. વૈષ્ણવ હોય એને નહીં કરો તો પાપનો પ્રવેશ શરીરમાં, મનમાં અને બુદ્ધિમાં થઈ જશે. જે લોકો શાસ્ત્રની વાત નથી જાણતા, એ બિચારા સંતો ભલે પ્રવચન કરતા હોય તો એની ઉપર દયા આવે કે આવી ચોખવેટ ન કરતા હોય તો. ઘણા નથી રહેતા ને કહેતા નથી રહેવાનું, કારણ કે એને બિચારાને ખબર નહીં, અથવા એ રહી નહીં શકતા હોય, અથવા બેના એનો શું ખબર નહીં એની ક્યાં સ્થિતિ હોય. પણ જો તમે પદ્મપુરાણ વાંચો, જો તમે ભાગવત વાંચો, જો તમે રામાયણ વાંચો, તેમાં સ્પષ્ટ લખ્યું છે રામાયણની અંદર મનુષ્ય લીલામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીએ અગિયારસ વ્રત લીધી હતી, જ્યારે સમુદ્ર ઉપર સેતુ બાંધવાનો હતો ને તે. હવે રામ રહેતા હોય, દશરથજી રહેતા, માંધાતા, સૂર્ય વંશના પ્રત્યેક પ્રતાપી રાજાઓ અગિયારસ વ્રતનું પાલન કરતા વર્ણન છે. રામાયણ ખોલો ત્યારે ને, અને કદાચ રામાયણની કથા કહેનારા આ વાત હજી ચોખવટ કરતા નથી, પણ તમે સમજી શકો છો આ વાતને. ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત કરવો એ જીવનનું લક્ષ્ય છે, અને પ્રેમ પ્રાપ્ત થશે વૈષ્ણવના શ્રીમુખેથી, એ જ ભગવાનની અભિન્ન લીલાઓ જે છે એ લીલા કથાઓનું શ્રવણ કરવાથી. રોજ હું તમે સ્નાન કરીએ છીએ ને, આ ગરમીમાં તો ઘણા બે ત્રણ વખત સ્નાન કરતા છે, પણ જે અંતરાત્માનું સ્નાન છે ને, હૃદયને જે પવિત્ર કરવાનું છે, એની માટે આ ઉપાય છે હરિકથા અને કીર્તન. એટલા માટે શુકદેવ ગોસ્વામી આ દિવ્ય ભાગવતની કથા ઋષિ મુનિઓને સંભળાવી રહ્યા છે. મહારાજ પરીક્ષિત એમાં મુખ્ય છે, અને કથા સાંભળતા સાંભળતા મહારાજ પરીક્ષિત દિવ્ય આનંદની અનુભૂતિ કરે છે, પૂર્ણ સંતુષ્ટ છે, એમનું ચિત્ત પૂર્ણ પ્રસન્ન છે. અને આવા જિજ્ઞાસા અને સાંભળવાની લાલસા જેવા રૂપને જોઈ અને શુકદેવ ગોસ્વામી પણ બધી કથા પ્રેમથી કહે છે. કારણ કે પરીક્ષિતજી પ્રશ્ન એવા કરતા હતા, કેટલો સુંદર પ્રશ્ન કર્યો, બલિ ત્રયે બલિ આગળ ત્રણ ડગલા ભગવાન લક્ષ્મીના નાથે હુકામ માગ્યા, અને માગ્યા પછી તે બલિને શુકામ બાંધી દીધા. કાલે આપણે બલિ વામન પ્રસંગનું સંક્ષેપમાં શ્રવણ કર્યું કે દેવતાઓના કાર્યને માતા અદિતિના વચનને પૂર્ણ કરવા ભગવાન વામન રૂપ લઈ અને બલિના યજ્ઞમાં જાય છે. પોતાના નાના નાના પગથી પૃથ્વીને સૌભાગ્ય આપતા એ વામનદેવ, જેના ચરણ કમલોના જળને ભગવાન શિવ માથે ચડાવે છે, એ વામનદેવ બલિના યજ્ઞમાં ગયા. જે ભૃગુ કચ્છ નામનું ક્ષેત્ર હતું, શુક્રાચાર્ય આદિ ઋત્વિજો એને યજ્ઞ કરાવી રહ્યા હતા. કયો યજ્ઞ હતો? અશ્વમેધ યજ્ઞ. અને કેટલામો હતો? કારણ કે 100 અશ્વમેધ યજ્ઞ કરે એ ઇન્દ્ર બને. અત્યારે સ્વર્ગના જે રાજા છે એનું નામ પુરંદર છે. ઇન્દ્ર એક પોસ્ટ છે. સ્વર્ગના જે પણ રાજા બને એને ઇન્દ્ર કહેવાય. ઇન્દ્ર સંસ્કૃત શબ્દનું સરળ ગુજરાતી થાય સ્વામી. એનું મૂળ નામ પુરંદર છે. અને ઇન્દ્રદેવ ગુરુદેવ કહે છે, સહી કરે ત્યારે લખે છે શતક્રતુ, શક્ર મતલબ 100, ક્રતુ માને યજ્ઞ, જેણે 100 યજ્ઞ કર્યા છે. અશ્વમેધ યજ્ઞ વિશે તમને ખબર હશે, મહારાજ યુધિષ્ઠિરે પણ કર્યા હતા, પરીક્ષિત મહારાજે પણ 3 કર્યા, ભગવાન રામચંદ્રજીએ કર્યો. અશ્વને પૂરા વિશ્વમાં ખુલ્લો મૂકવામાં આવે અને સમસ્ત વિશ્વ ભૂમંડળના રાજાઓ એની શરણાગતિ લેવા પડે. જો કોઈ ઓબ્જેક્શન આવે તો આને યુદ્ધ કરવા જવું પડે. ચારે તરફ અશ્વની ધ્વજ પતાકા, જે માણા બધા રાજાઓ એના શંશનમાં આવી જાય, એ રાજા અશ્વમેધ યજ્ઞ કરી શકે. અને આવા 100 કરે ને એ ઇન્દ્ર બને. કળિયુગમાં તો અસંભવ છે અને શાસ્ત્ર ના પણ પાડે. અશ્વમેધ ગ્વાલંભ સંન્યાસ પહેલ પૈતુકમ દેવારેણ દેવરેણ સંતાન ઉત્પત્તિ કલો પંચ. કળિયુગમાં આની મનાય, કારણ કે અશક્ય એવું શક્ય. અને એ અશ્વને જે આહુતિ દેવામાં આવી હતી ને એને દેવતાનું શરીર મળી જતું. અત્યારે જે લોકો પશુ યજ્ઞ કરી રહ્યા છે ને આહુતિ, એ લોકો કેવલ પાપ કરે છે, કારણ કે એના મંત્રમાં દમ નથી. એના કારણે એ બલિ જે થઈ રહી છે એની ગતિ નહીં દુર્ગતિ થાય અને એનું પાપ ભોગવવું પડે. પહેલાના બ્રાહ્મણો મંત્રમાં એટલા પ્રવીણ હતા કે જે પશુને આહુતિ દેવાતી ને એને ઉદ્ધાર થઈ જતો, દેવતાનું શરીર સ્વર્ગમાં વયા જતા. તો એ બલિ નહોતી, અમુકનો ઉદ્ધાર હતો. પણ કળિયુગમાં મંદ બુદ્ધિ મંદ ભાગ્ય, એટલા માટે શાસ્ત્ર આ બધા યજ્ઞોની ના પાડે છે કે નહીં નહીં, કેવલ સંકીર્તન યજ્ઞ અને ભાગવત કથાનો જ્ઞાન યજ્ઞની શાસ્ત્ર અનુમતિ આપે છે આજના યુગમાં. પહેલા સતયુગમાં લોકો કરતા, દ્વાપરમાં દ્વાપરે પરિચર્યાના થતા. જુઓ બહુ સુંદર સમજવા જેવી વાત છે. નવદા ભક્તિ આત્મનિવેદનના આચાર્ય શ્રી બલિ મહારાજ જ્યારે એ વામનદેવને આવતા જોવે ને, બલિ મહારાજનું તેજ અને એ શુક્રાચાર્ય બ્રાહ્મણોનું તેજ બહુ હતું. પણ જેવા વામનદેવ એ સભામાં એન્ટર થયા તો કરોડો કરોડો સૂર્યના તેજને ઝાંખું કરી નાખે એવી દિવ્ય આભા એમની હતી. અને એના કારણે ઓલા બધા કાળા પડી ગયા, એનું તેજ ઘટી ગયું. એને થયું કે સાક્ષાત સૂર્ય પૃથ્વી પર ઉતરી આવ્યા છે કે શું, અથવા સનકાદિક મુનિ આવે છે કે શું. અને વામનદેવ ત્યાં જઈ એકદમ બટુક બાલ બ્રહ્મચારી સ્વરૂપ છે, અતિ મનોહર, હાથમાં કમંડળ છે, માથે છત્ર છે, અને મધુર મધુર મુસ્કા આવતા. દાદાના સભામાં જયા બલિ મહારાજ એને આવતા જોઈને જ ઊભા થઈ ગયા. એ સમજી નતા ગયા ભગવાન છે, પણ એક તેજ અને બ્રાહ્મણ એ કે મારો યજ્ઞ સફળ થયો, સ્વાગતમ તે બ્રહ્મન કેમ કરવામ, તમારું હું શું કરું, પધારો, ધન્ય અમે પિતર, આજ મારા પિતરો ધન્ય થઈ ગયા. કારણ કે તમારા જેવા વૈષ્ણવ બ્રાહ્મણ જો આંગણે આવતા હોય તો એ કુળ ધન્ય થઈ જાય, એ પિતરો ધન્ય થઈ જાય. બ્રહ્મર્ષિના તપસ સાક્ષાત, સાક્ષાત બ્રહ્મર્ષિઓનું તેજ તપ રૂપ લઈને આવ્યું હોય એવું લાગે છે. બોલો શિષ્ટ કરતું રહે, અત્યારે હું યજ્ઞ કરી રહ્યો છું અને તમે પધાર્યા, નિશ્ચિત યજ્ઞ મારો સાર્થક થઈ ગયો. હકીકત છે, ઘરે કોઈ પ્રસંગ હોય ને, સામાજિક ઉત્સવ હોય કે યજ્ઞ હોય કે કોઈ પણ કાર્ય હોય, વગર બોલાવે કોઈ સાચા વૈષ્ણવ સંત આવે ને તો સમજું ભગવાનની કૃપા છે, યજ્ઞ સફળ, તમારું કાર્ય સફળ છે. આ કૃપા હોય તો જ આવે, કારણ કે બિન હરિ કૃપા મિલે નહીં સંત. હરિ કૃપા ન હોય તો સંત ન મળે. એટલા માટે સંતો કહે છે, હરિ નહીં દુર્લભ જગત મેં, ભગવાન કઈ દુર્લભ નથી, હરિજન દુર, ભગવાનના ભક્તો દુર્લભ છે. ઈ મળી જાય તો હરી તો મળ્યા જ, ભગવાનના ભક્તો આજે મુશ્કેલ છે મળવા. બ્રાહ્મણને જોઈ યદ્યાજ્ઞયો મે સુહતા યથાવિધિ, યથા વિધિથી ખૂબ ચરણ ધોયા વિંધ્યાવલીજી બલિ મહારાજની પત્ની, અને ચરણ ભગવાનના જોઈ ધોઈને જળ આખી યજ્ઞશાળામાં છાંટ્યું, પોતે માથા ઉપર લીધું, ધન્ય થઈ ગયા બલિ મહારાજ. અને પછી બે હાથ જોડી અને વિનંતી કરે છે, યદ્યત વટો વાંચતી તત પ્રતિચ્છ, તમે બહુ પ્રસન્ન દેખાવ છો અને હું આજે આનંદમાં છું. હે બ્રહ્મચારી, મને એવું લાગે છે ત્વામ અર્થી ન તમે કાંઈક માગવા લેવા આવ્યા હોય એવું લાગે છે મને. હું સમજી રહ્યો છું કે તમારે કાંઈક જોતું છે. વિપ્રસુતાનું કરતે અને એમાં કાંઈ ખોટું નથી, કારણ કે બ્રાહ્મણની શોભા ત્યારે છે જ્યારે એ માગે. બ્રાહ્મણ માગતો હારો લાગે, ધંધો કરતો નહીં. અને ક્ષત્રિય અને વૈશ્ય છે ને એ માગતા હારા ના લાગે, એ રક્ષા કરતા યુદ્ધ કરતા ને ધંધો કરતા હારા લાગે. હહો ના કર્મ હોય. કૃષિ ગો રક્ષ વાણિજ્ય ગીતામાં ભગવાન કહે છે, વૈશ્યના કરતા ક્ષત્રિયો ના કહે, બ્રાહ્મણોના બધાનું વર્ણન ગીતામાં બહુ વિસ્તાર છે. એ કે માગો વામનદેવ, તમે શું લેવા આવ્યા છો? આજ મારું સૌભાગ્ય છે કે મારા યજ્ઞમાં તમે પધાર્યા છો. આખી પૃથ્વીનો હું ચક્રવર્તી સમ્રાટ છું. ગામ બ્રાહ્મણોને સૌથી પહેલા ગાયું બહુ ગમે. ગાયું જોતી છે તમે? કેટલી ગાયું જોતી? લાખ કરોડ આંકડો બોલો બસ. જો બલિ મહારાજ આવા રાજા હોવા જોઈએ, બ્રાહ્મણ લેવા આવ્યા નથી કાંઈ, પણ છતાં અહીંયા કહે છે કેટલી ગાયું આંકડો લખાવો. ઓહો, ગાયું કદાચ બ્રાહ્મણોને ગાયું યજ્ઞ કરવામાં ધનની જરૂર પડે. પ્રચાર કાર્યમાં બ્રાહ્મણોને ધનની જરૂર પડે. જગતના હિત માટે એ લોકો યજ્ઞ કરતા હોય તો તમારે સોનાની સોનું લખાવો કેટલા તોલા જોતું બોલો. જે ભાવ હોય એ તમે તારે ક્યારે ભાવ આવે મતલબ નહીં, તમે ખાલી ઓર્ડર કરો કેટલા તોલા તમારે સોનું જોતું છે. અને પાછું પ્યોર ગોલ્ડ આપીશ, મિલાવટ વાળું નહીં આપો. 24 કેરેટ નો બાપ આપીશ, પિત્તળ મિલાવેલું નહીં, પ્યોર સોનું કેટલું જોતું બોલો. અચ્છા અચ્છા, સોનું ગાય ધામમ. આ પૃથ્વીની અંદર જ્યાં તમે આંગળી મૂકો અથવા બોલો આ ગામ કે આ શહેર તમારા નામે લખી દો, કારણ કે મારી છે. જુઓ બલિ મહારાજની ઉદારતા જુઓ. પરંપરા યજ્ઞ આખી દબા દેવતાઓના સમાજ બધા જો અધ્યક્ષ રીતે સાંભળી રહ્યા છે, અહીંયા આખું વિશ્વ પ્રમાણ છે. અને બલિ મહારાજ ખુલ્લા દિલથી કહે છે, પરાણે પરાણે નહીં, દાન ક્યારેક દેવું હોય ને તો દિલથી ને ખુલ્લા દિલથી દેવું જોઈએ. આજે તો બહુ દુર્લભ છે આ બધી વસ્તુ. દાન દે તો એ લોકો ભગવાન ગીતામાં કહે છે નામની યશને લીધે દે છે, પણ ખબર ન પડવા દે અને જગતના કામ સેવાના કામ ધર્મના કાર્યમ થરી જાય અને એમાં એનો મોટો ફાળો હોય. અને સત્વગુણી દાન કહે છે, દાનમાં આવે તમોગુણી સત્વગુણી રજોગુણી, ગીતામાં છે આનું વર્ણન. જુઓ એક સુંદર કથા છે પુરાણમાં, બ્રહ્માજીએ જયારે મનુષ્યોને ઉત્પન્ન કર્યા, દેવતાઓને ઉત્પન્ન કર્યા અને દાનવોને ઉત્પન્ન કર્યા, તેને બોલાવીને એક જ શબ્દમાં બધા કે અમને જગતમાં રહેવું છે, શિક્ષા આપો, તમે બ્રહ્મા છો, એને એક જ શબ્દ કીધો દ. હું કીધો દ તો બધા સમજી ગયા કે મારે દ નો શું અર્થ થાય. દેવતાઓ સમજી ગયા કે દ એટલે શું. મનુષ્યને કહી દીધું તમારે તે દ નું પાલન કરવું, દેવતાઓને કે તમારે દ નું પાલન કરવું, દાનવોને કે તમારે તે દ નું. દ શબ્દને તમે જીવનમાં સમજી જાઓ તો તમારો દેવ શરીર સાર્થક થઈ જાય, તમારું દાનવ શરીર સાર્થક થઈ જાય, તમારું મનુષ્ય શરીર સાર્થક થઈ જાય. બ્રહ્માજીએ ખાલી દ શબ્દ કીધો તો એ ઉપરથી દાનવોએ સમજી ગયા કે દાનવ હોય એને દ શબ્દનો અર્થ છે જીવનમાં દયા. ને જો તમે લાવશો, કારણ કે દાનવ દયાનો, દાનવ માટે દ શબ્દથી અર્થ તમારા ઉદ્ધાર માટે, તમારા કુળ માટે દાનવોમાં દયા હોવી. અને મનુષ્યોને કીધું દ શબ્દમાં જો તમારે ઉદ્ધાર કરવો હોય તો તમારે જગતના લોક ભગવત કાર્ય અર્થે દાન દઈ દેવું જોઈએ. મનુષ્ય સમજી ગયા કે હા દાન બહુ દીધું છે મનુષ્ય. નિગ મહારાજની કથા આવશે આ જુલામાં કે બ્રાહ્મણોને આપી જાણે છે એક વખત રાજાઓ. એવી જ રીતે ભગવાનના પિતા વસુદેવજી, એવી જ રીતે નંદ બાબા, દશરથજી, આ બધા મનુષ્ય શરીર જે લઈને આવ્યા છે પૃથ્વી ઉપર રાજર્ષિઓ, એ બધા કહી ગયા કે નહીં નહીં, શું વસ્તુ તો મહત્તા છે દાન. એ લોકોએ આપ્યું છે ખૂબ. તો દયા દાન અને દેવ યાગ, દેવતાઓ સમજી ગયા કે અમારે જો દ શબ્દ હોય તો કેવલ ભગવાન દેવાધિદેવ, જે દેવ શબ્દનો અર્થ જ થાય ભગવાન, દેવતા અને દેવમાં અંતર છે. દેવતા એક અલગ વસ્તુ છે અને દેવ જય જય દેવ હરે, દેવનો અર્થ થાય ભગવાન વિષ્ણુ, એને પ્રસન્ન કરવા. એટલા માટે ચાણક્ય પંડિતની એક શ્લોક બહુ મર્મિક માર્મિક છે, હું કહું છું ઘણી વાર. એ એક સલાહ આપે છે કે શતમ વિદાય ભોક્તવ્યમ, સો કામ છોડીને માણાએ ખાઈ લેવું જોઈએ. કારણ કે અત્યારના માણસો એટલા કામકાજમાં ઉલટી પડી ગયા છે ને કે ખાવાનો એની પાસે ટાઈમ નહીં. ઘણા કે ખાવાનું રાહ દી, શરીરને પોષણ માટે અન્નની જરૂર છે. શતમ વિદાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમ આચરેત, હજાર કામ છોડી અને નાહી લેવું જોઈએ, સ્નાન કરી. કારણ કે સ્નાન કરવાથી પવિત્રતા આવે છે. થોડી ઘણા છે આળસુ નથી, નાહીશું. અમારા ઇસ્કોનમાં પ્રભુભાઈજી કે બ્રાહ્મણ દીક્ષા લીધી હોય ને કમસે કમ બે વાર તો નાહવું જ જોઈએ, ગાયત્રી કરતા પહેલા આમ તો ત્રણ વાર નાહવું જોઈએ. પણ ઘણા કે આમાં નો તો નાઈ નાઈ મરી દેશું, આળસુ. અને એ પછી કહે છે લક્ષમ વિદાય દાતવ્યમ, અને જો ભગવાને આપ્યું હોય તો લાખ કામ છોડી નહીં, તે જો વિચાર આવ્યો તો દાન દઈ દેવું જોઈએ. કાલ ન કહેવું જોઈએ, કાલ કહેતા વૈયા ગયા ને તો તમારું આઈનાન રહી જાય, આપી દીધું યારે આવશે. જાણે કે લાખ કામ છોડીને દાન દઈ દેવું જોઈએ, જો અવસર આવી ગયો હોય, પાત્ર મળી ગયું હોય તો. કારણ કે દીધું ઈ હારે, રાખી મૂક્યું એ ગયું આઈનાન. અને સહસ્ત્રમ સ્નાન આચરેત લક્ષમ વિદાય દાતવ્યમ, કોટિમ ત્યક્તવા હરી ભજેત, અને કરોડો કરોડો કામ છોડી અને ભગવાનનો સત્સંગ અને ભજન કરી લેવું જોઈએ માણસે. એમાં વાટ ન જોઈએ, કાલ કરીશ, કાલ કહેતા કાળ આવી જાય. મહાભારતની કથા ખબર છે ને, એક વ્યક્તિ આવ્યો યુધિષ્ઠિર મહારાજ પાસે, એ કે મહારાજ તો કાલ આવજે. ત્યાં તો ભીમે નગાડા વગાડ્યા, કાલ કીધું તા જય હો યુધિ, કેમ કેમ, એ કે તને હું પાઉં ચડી ગયો. તા કે તમે કાળ ઉપર વિજય મેળ, તમે ઓલાને કાલ આવવાનું કીધું, તમને ખબર છે કાલ તમારી થવાની છે કે નહીં. આ અવસર જો ચૂકી ગયા તો ખાશો યમના માર. કાલ કહેવાર મૂર્ખ, શુભસ્ય શીઘ્રમ એક નીતિ છે, શુભ કામમાં હંમેશા શીઘ્રતા રાખવી જોઈએ. દાન પણ એક મનુષ્યમાં વિત્તમ, બહુ સુંદર વાત છે. આ બધા પ્રસંગો સમજવા જેવા છે. શાસ્ત્ર અને સંતો આપણા કલ્યાણ માટે કહે છે, યાદ રાખો હંમેશા. ઘણી વખત હું વ્યાસ મંચથી આ બધી વ્યાખ્યા હૃદયથી કરી નથી શકતો, કારણ કે મનુષ્યના મસ્તિષ્ક એટલા સૂક્ષ્મ થઈ ગયા છે ને, એને એમ હશે કે આ પ્રભુજીને કઈક કઢાવવા છે. હું કઢાવું તમારે કડે છે, હું જ કઢાવું પહેલાથી. પણ ઉદ્ધાર ને કલ્યાણ અર્થે જો નહીં સેવામાં નહીં લાગે ધન, તો એ તમારું જ હિત કરશે. એટલા માટે સંત શું કરે, બાકી લેવાની ભાવના નથી, ઉદ્ધારની ભાવના છે. જો સમજાય તો આ વાત. ચાહે લાખ કમાવો તુમ હીરે મોતી, લાખો કમાઈ લો, કરોડો કમાઈ લો, હીરા ને મોતી સેફ ના સેફ ભરી લો, બેંક ના બેંક બેલેન્સ ભરી લો, પણ યાદ રખો કફન મે જેબ નહીં હોતી. જે કપડું છેલ્લે ઓઢાડવામાં આવશે ને એમાં ખીસું નહીં હોય. ચાહે લાખ કમાવો તુમ હીરે મોતી, પર હંમેશા યાદ રખો કે કફન મે જેબ, કોટ માણા સીવડાવે ને તો અંદર ખીસા, નાની કોઈ ખીસા ના ખીસા, પણ મને તમને છેલ્લે જે કપડું ઓઢાડવાનું છે ને એમાં ખીચું નહીં હોય. હું લઈ જઈશ અરે, અને છતાં આરે લઈ જવું હોય તો ધર્મના કાર્યમાં જેમ બ્રાહ્મણને વૈષ્ણવને જ્યારે દઈ દે વ્યક્તિ, કરોડો ગણો થઈને એની હારે આવશે. બૃહદારણ્ય ઉપનિષદમાં કથા છે, વિત્ત શબ્દ એને કહેવાય જે સાથે આવે, જે આપણી રક્ષા કરે. અને સંપત્તિને પણ વિત્ત કીધું છે, ધનને. પણ એ વિત્ત સાથે એ સંપત્તિ ત્યારે જ સાર્થક થશે જ્યારે ગીતામાં કૃષ્ણ કહે છે કે મને અર્પણ કર, અને પ્રસાદીના રૂપમાં એ લક્ષ્મી તને હદશે, નકર નારાયણની સેવા વગરની ઈદ લક્ષ્મી તને નડશે અને તારું અહિત કરી નાખશે. કારણ કે લક્ષ્મી છે તો નારાયણની, અને રહેશે નહીં, કોઈની થઈ નથી ને થશે નહીં. જે નારાયણના થઈ ગયા એની સેવામાં લક્ષ્મી રહેશે, આ પાકી વાત છે. આ બલિ મહારાજ જેવા મહાવિદ્વાનો જાણે છે કે બ્રાહ્મણ દેવતા જે જગ્યા ઉપર હાથ મૂકો ને તમારા નામે લખી દો, ધામમ, ધામ શબ્દ નો થાય જગ્યા. બોલો કયું જોતું? કાશ્મીર જો દિલ્હી કયું? હાથ મૂકો આ પૃથ્વી પર, સ્વર્ગ આખું મારું છે ત્રિભુવન. આમ જો બલિ મહારાજ ની ઉદારતા તો છે, પણ હારે હારે થોડોક અહંકાર દેખાય છે. માગો માગો, મારું મારું કરે છે. આમ ઉદારતા છે, પણ અંદરથી સૂક્ષ્મ અહંકાર છે કે દેવા વાળો હું. પ્રભુપાદજી આ વાત ઉપર બહુ સુંદર વાત લખે છે, કારણ કે હકીકત છે ઈશ્વરનું, આ પૃથ્વી એની છે, પણ ભાગ્યના બળે જડીક વાર સત્તા આવી જાય અને એના નામે લખાઈ જાય એટલે વ્યક્તિ અહંકારમાં સમજે છે મારું, એનું છે નહીં. અને ક્યારેક કોઈક વૈષ્ણવ સંત કહે ને પ્રભુ કઈક આમાં કરો, ત્યારે કે હા હા આપ્યું આપવાનું. અંદરથી ઈચ્છા સારી છે, ભાવ સારો, પણ છતાં સૂક્ષ્મ અહમ પડેલો. પણ પ્રભુપાજી કહેતા આવા અહંકાર નહીં તે ભગવાનની સેવામાં લગાડે તો ભગવાનના કૃપા પ્રસાદથી એ અહંકાર વયો જાય અને પ્રેમ થઈ જાય. એટલે સંતો એ અહંકાર નહીં સ્વીકાર કરે કે ભલો આમ નહીં. એને કીધું કે ભાઈ બધું ભગવાનનું સાહેબ, એમ થોડા તમારું છે પણ થોડું ભગવાન હતો કે હા અહંકાર. ધામમ એ કે ખોટું નથી બોલતો હું, ખોટી વાત નથી, કીધું એટલે આપીશ. આવેલા ભવાયા રમતા હોય ને એક ભેંસ લખાવી ને બે લખાવી ને ભૂલથી લખાઈ ગઈ ને પછી આ કઈ રાત ગઈ બાદ ગઈ વાળી વાત નથી. કીધું છે, બોલ્યા છે, બલિ મહારાજ છે, પ્રહલાદ નો પુત્ર છું, તો ખોટું નથી બોલતો. જે જોઈ આ બોલી જાઓ. હા હા, અત્યારે તમે બ્રહ્મચારી છો, કાંઈ વાંધો નહીં. આગળ થાય માણાનું મન છે, ઈચ્છા થાય, કદાચ લગ્ન કરવાની ઈચ્છા હોય, બોલો કઈ સુંદરી જોતી, કઈ રાજાની કન્યા જોતી, અત્યારે પરણાવી દો. બલિ મહારાજ કે રાજા છું, બધું કરી શકું. કન્યા જોતી તમારે? અત્યારે ભલે તમે બ્રાહ્મણ રહ્યા પણ બ્રહ્મચારી હોય, પણ આગળ ઈચ્છા થઈ જાય કદાચ. કઈ કન્યા, કઈ રાજાની કુવરી, કયા બ્રાહ્મણની કન્યા જોતી? આપ્યું દેવ તમને ગ્રામાન, એક જગ્યા નહીં, મોટા મોટા કેટલાય જિલ્લા શહેર ગ્રામ તમારા નાખી દીધું. સમૃદ્ધ સાત સમૃદ્ધ સમુદ્ર જે છે એ મારી સત્તામાં છે. કયો સમુદ્ર તમારો જોતો? કારણ કે સમુદ્રમાં બહુ રત્નો પડેલા છે. તુરગાન, ઘોડા જોતા છે? ગજાન, હાથી. આજ તમે બોલી જાઓ, મારી સભામાં તમે આજ આવ્યા છો તો બલિની સભામાં આજ તમને કહું છું કે બોલી જાઓ. માગો એ દિલથી આપવું છે. એકલા ઘોડા નો હોય તો રથ વાળા ઘોડા આપવું, અને સોનાના રથ મઢેલા અને એ ઘોડા નહીં તે શિંગાર કરેલો હોય ને સોના ચાંદીથી, હાથીઓને અંબાડીથી સોના પહેરાવેલા હોય, એવા એક બે નહીં લાખ કરોડ હજાર જેટલા જોતા હોય, આજ બોલો બલિ દેવા માટે તૈયાર. જુઓ તમે ને હું ઘણી વખત એવી વેમમાં હોય કે આપણને તો ખબર છે બલિ મામા વામન દેવ ગયા હતા ને બલિદેવ, આ બધી ખબર છે? આ બધી કઈ રીતે ચર્ચા થઈ હતી બે બહુ સમજવું જોઈએ ભાગવત ને ઝીણવટથી. વામન દેવ મંદ મંદ ધીરે ધીરે મોઢું મલકાવીને કહે છે, વચસ્તે વજનસ્ય, હે બલિ તારા વચનો જે છે ને એ તારા કુળને શોભે એવા છે. જો માગવું હોય તો માખણ તો માર, ભગવાને શીખવાડે કે તારા વચન તારા કુળને શોભે એવા છે. કારણ કે તારા કુળમાં કોણ થઈ ગયું? તારા પિતા વિરોચન. અહીં સંબોધન કરે છે વિરોચન કરીને, બલિ કઈ નહીં, વૈરોચન મતલબ વિરોચનના પુત્ર. વિરોચને દેવતાઓના કામ કરવા હાટું પોતાના શરીરને હાથ કસડાવી દીધું, દેવતાઓની મદદ કરવા તારા પિતાએ શરીર ત્યાગી દીધું, તું એનો પુત્ર છો. તું તો આવું બોલે જ છે ને, તું થોડો કોઈ કંજુસનો દીકરો છો કે મોઢા ફેરવી જાય. રહીમન વો નર મર ચુકે જો માંગન કછુ જાય. રહીમન કવિ એક થઈ ગયા, એ કહે છે કે એ માણા મરી ગયો છે જે માગવા જાય, કારણ કે માગવું મરવું. પણ ઉનસે પહેલે વો મુવો, પણ એની પહેલા તો ઈ મરી ગયેલો છે જે હામે વાળો ના પાડે. ઓલો તો માગવા વાળો, પણ ઓલો જે ના પાડે ને એ તો પહેલે જ મરી ગયેલો છે. બુરો જંગલ મે વાસો, સબસે બુરો હે માંગનો. પણ અહીંયા કે તારા વચન તારા કુળ અને તારા વિરોચન ના પિતા પ્રહલાદ અને એના તારા વડદાદાની વાત કરું ને, હિરણાક્ષ કેવા બળવાન થયા. હિરણાક્ષ ગદા લઈને ફરતા, છે કોઈ મરદનો દીકરો યુદ્ધ કરવું હોય એમ કહેતા આવી જાઓ સ્વર્ગમાં ગયા. વરુણદેવને કહે હાલ, તો વરુણદેવે કીધું મારું કામ છે તમારે લડવું, તમે ને તો વિષ્ણુ લોકમાં જઈએ. માની લો અહીંયા કદાચ પ્રશ્ન થાય બલિ મહારાજ કે પણ એને તો વિષ્ણુ એ મારી નાખ્યા હતા, એમ આમ બલિવાનના ગુણ ગાવ, પણ એ તો એક એક ગદામાં ગદા જયારે મારી ને હિરણાક્ષે ભગવાન વરાહ ઉપર, તો છાતીની પર વરાહ ગદા મારી વરાહ ને, તો ભગવાન આમાં ફૂંક કરા મેં નહીં, જાણે મજાક કરી હોય એમ. ઓલો દોડીને આવીને ફેરવીને એક ગદા ભગવાન વિષ્ણુના વરાદેવ ઉપર મારી, ત્યારે વરાદેવે આમ ફૂંક મારીને ઉડાડ નાખ્યું. જેવી રીતે દોડીને પેવલિયન થી બોલર આવતો હોય, ઓલો કેમ જીરી કેમ થી પ્લેડ કરે એમ ફટફટ ઓલા ને વરદાસ છે. તો આવીને ફળી ફેરવીને માર્યો, એક જ તમાચો માર્યો ભગવાન વરા હે, તો ચક્કર ખાઈને લોહી ની ઉલટી ખાતો વીરનાક્ષ ઢળી ગયા. વરાદેવે મારી નાખ્યા હિરણાક્ષ અને પૃથ્વીને બારી કાઢી. માની લો આ બલિ એમ કે તમે કહો છો કે મારા હિરણાક્ષ બહુ વીર હતા વડવા, પણ અહીંયા તો મારી નાખ્યા વિષ્ણુ એક તમાચા. તો વામન દેવ શું કે છે ખબર, ભલે એક મારી હતી પણ એ સોલિડ, એ મારેલું હજી વિષ્ણુ યાદ કરે, છાતી હામું જોવે ને તારે ઓહો અહીંયા ગદા પડી હતી, એવું માર્યું હતું. એક માર્યું પણ કઈ કમ નતું, એ વિષ્ણુને મારી નાખ્યા જેવું જ હતું. જો ભગવાન તો બોલવામાં નંબર વન છે ને ઉસ્તાદ. અને એ તો સમજ્યા એના ભાઈ, તમારા જે વાસ્તવિક તમારા વંશમાં આવે છે તમારા પરદાદા હિરણ્યકશિપુ, આહા સૂર્ય અને ચંદ્ર એનથી બીતા, ઇન્દ્ર ઇત્યાદિ દેવતાઓ એનથી ભાગતા રહેતા. હવે હકીકતમાં તો આ બે ના વખાણ, કારણ કે બે અસુર છે, પણ ભગવાનને આજ લેવું છે ને, એટલે કે ને ગરજ ગધેડા વાળી વાત છે. આજ ભગવાનને લેવું છે એટલા માટે એના એ વખાણ કરે. અને તમે એના કુળમાં આવ્યા હોય તો આવું બોલો જ ને, પણ છે ને હું સંતોષી બ્રાહ્મણ છું, મારે ગાયું ઘોડા સોનું કન્યા કાંઈ નથી જોતું, મારે તો ત્રણ ડગલા ભૂમિ જોતી છે અને મમ પદાર્થ ઈ તે મારા પગથી. તો બલિ મહારાજે ભગવાન વામનના પગ હવે મૂળ આવડાવડ 2.5 ફૂટના માઇન્ડ. અને ભગવાન વામન કે મારા પગથી, અને બલિ મહારાજ હેસ્યા ખૂબ જોડતી હેસ્યા. બ્રાહ્મણ દેવ તમે છો સુંદર, પણ બુદ્ધિ તમારામ નથી. તમે આજ કોની પાસે આવ્યા છો? તમે કોઈ કંજુસ આગળ નથી ગયા? અરે તમારે ત્રણ પગ જોઈ, કાંઈ વાંધો, ત્રણ આપીશ, પણ તમારા પગ રહેવા દેવો. મારી પાસે મોટા મોટા રાક્ષસો એક લાંઘામાં છે ને, ભાવનગરના ભાવનગર ઠેકી જાય એવડા, હજારો કિલોમીટર ઠેકી જાય એવડા, અને એની પાસે મપાઈ દો. તમારા ત્રણ પગ આજ આજ ભલે કદાચ તમે ત્રણ પગ માગતા હો, આગળ જશો, લગ્ન કરશો, છોકરા થાય તો ત્રણ પગમાં બાથરૂમ નહીં બને, જગ્યા મોટી જોઈને માણા કમસે કમ. એમ ત્યાં જગ્યાનું મંદિરની વાત કરતા તમારે ભીખાલાલ કે પ્રભુજી અત્યારે તમે કહો છો, પણ આ તમને જોવો છે ને કે અત્યારે આ 5000 માણસો બેઠો, 5 વર્ષ પછી શું થાય? એટલે દિલ મોટું રાખજો મને. કે મેં કીધું આપણે 2 એકર જગ્યામાં મંદિર થઈ જાય. ભીખાલાલ કે ત્યારે થઈ જાય, પણ એ વખતે એ જગ્યાએ તમારે ઓછી પડી છે. મેં કીધું અત્યારે આવડી આટલા ભાવનગર વાળા કરી દે ને તો આટલાનું જ કલ્યાણ થાય. અહીંયા કે લાંબો વિચાર કરો ભવિષ્યનો, વામન ભવિષ્યનો વિચાર કરો નહીં વળે, અને મારી પાસે રાન હું દેવા બેઠો છું. અને રહી વાત દેવા લેવાની બાજુમાં મૂકો, કાલ મારે શરમ આવશે કે આજે આ વામનના બુદ્ધિને ઓછી હતી, એને માગતા ન આવડ્યું, પણ એને માગતા ન આવડ્યું તો બલિ નહીં દેતા ન આવડ્યું, મારી પાસે જે આવે ને એને બીજે જાવું ન પડે. જો બલિ કેટલા આવલામાં, કે એકવાર મારે ના કોઈ માગવા આવે તો એને બીજી જગ્યાએ હાથ ફેલાવવાની જરૂર રહે તો એમાં મારી ઘટે. આ દેવું છે તમને. વળી વામન દેવ જો બ્રાહ્મણ હોય ને, વામન દેવના શબ્દો જુઓ, કે તમે દૈયકો બધી વાત સાચી, પણ બ્રાહ્મણનો એક ગુણ છે કે એ સંતોષી હોવો જોઈએ. સંતોષી બ્રાહ્મણનું તેજ વધે અને ભગવાનને એ પામે. દુનિયામાં ભલે બધું હોય પણ એને સંતોષ હોવો જોઈએ. ગજ ધન કેટલું ધન હોય, હાથી ઘોડા, પણ સંતોષ ન હોય તો. એટલે હું તો સંતોષી બ્રાહ્મણ છું અને મારે તો મારા ત્રણ ડગલા જોતા છે, કારણ કે એના ત્રણ ડગલા પાસે એને સંતોષી કેવા છે પછી ખબર પડે છે. બલિ મહારાજ હશે કે શું કરવું, આજ લાજ મારી જાય. હકીકત વાત છે હો ભક્તો, એક વાત તમને કહું ને, કે માગનાર વ્યક્તિ એની બુદ્ધિથી માગે, પણ દેનાર જો એ રીતે દઈ દે ને તો ઘટે છે એની, કારણ કે એને તો એના સ્તરથી દેવું જોઈએ ને. એને માગતા કરોડપતિ થઈને ચારાના આપતા હોય કોઈ ભિખારીને, ભલે એની વાત એ છે, પણ સ્થિતિ આને એની જોવી જોઈએ, મારે શું કરવું, કારણ કે ઘટશે એની. ઓલાને માગતા નથી આવડતું, આને દેતા નથી આવડતું. કોઈ પણ વ્યક્તિ હોય એની સ્થિતિથી દેશે ને. આ વાત બહુ ગ્રહણીય છે આજના સમાજને. ઘણી વખત કે ભગવાનને ક્યાં જરૂર છે, ઘણી વાર આપણે કે ભગવાનને ક્યાં તાણ છે, ભગવાનને ક્યાં જરૂર છે. જુઓ, જરૂર દઈને જ દેવામાં આવતું, પ્રેમ ને ભક્તિ હોય ને ત્યારે દેવામાં આવે. જરૂર દઈને જ દેવામાં આવતું હોય એમ તેમ માનતા હો ને તો જરૂર તો આજથી તમારા છોકરા કરતા ભિખારીને વધારે તો ન્યા કેમ નહીં દેતા. દીકરાને આપણે 10 જોડી કપડા હોય તોય લગ્ન થાય તો બીજા 2000 ના લઈ દેવી. જરૂર છે ને? જરૂર તો એ કેટલાય ઉગાડા રખડે છે, પણ દીકરા અરે પ્રેમ છે એ મારો છે. તો ભગવાન મારા છે અને એની અરે સેવા ભક્તિ છે એટલે દેવાનું. જરૂરત દઈને નથી દેવાનું, પ્રેમ અને ભક્તિ હોય ન્યા દેવાની વાત આવે. બાકી જરૂરત દઈને જો સમાજ દેતા હોય તો આખા દુનિયાની કેટલી જરૂર છે આપો, પણ આ ખિસ્સામાં હાથ ક્યાં જાય છે? અને જ્યાં બિલકુલ જરૂર નથી ન્યાય માટે આપણે કેટલું કરવી છે, પરિવાર હાટો શરીર હાટો, નકર આમ જવો તો કઈ જરૂર નથી. રોટલા સિવાય અને એક સાદા વસ્ત્ર સિવાય પ્રભુપાજી કહેતા સાદું જીવન ઉચ્ચ વિચાર, અને અત્યારે ઊંચું જીવન નીચા વિચાર થઈ ગયા. થર્ડ ક્લાસ ખાવા પીવા અને જીવન ઊંચું કરી નાખ્યું, કોકને વ્યાયામમાં જોઈ જોઈને. બહુ વ્યાયામ હતો કે આપણા બધા બહુ કમાણા, હું કમાણા 2 મહિના મારે કે ઢીલો પીડ્યો હતા, ભાવનગર ને ગામડામાં હોય પહોંચી ગયા ખારાપાટમાં. કમાણા હોય તો બીજું હસવી ન જાણ્યા, ન બચાવી જાણ્યું, અને ન ધર્મમાં લગાડી જાણ્યું. બસ ભોગ ઐશ્વર્યમાં અને બસ સંસારની મોજમાં રહી ગયા. આ વાત સમજવા દેવી છે. પ્રેમ અને ભક્તિ હોય ન્યા દેવાનું હોય. ગોપીઓ કહેતી કૃષ્ણ અમારા છે એને હટવા જીવન છે. આ ભાવ છે. જરૂરત જ નથી જોવાનું, જરૂર તો નથી, પણ પ્રેમ હોય ને જરૂર ન જોવાની આવે. એમ ભગવાન અરે આપણો પ્રેમ છે અને હકીકત એને જરૂર નથી. આમ જોવો બીજો વિચાર કરો તો, પણ એને દઈને આપણું કલ્યાણ થાય છે. કારણ કે ભગવાન પ્રહલાદ મહારાજ પોતાની સ્તુતિમાં કહે છે કે હે ભગવાન નરસિંહ, જયારે નરસિંહદેવ જન્મ લીધો હિરણ્યકશિપુને માર્યો ત્યારે નરસિંહદેવ બહુ ક્રોધમાં હતા, શાંત જ નહોતી થતા. બ્રહ્માજી આવ્યા, ઇન્દ્રદેવ, ભગવાન શિવ ના પધાર્યા, પણ તોય નરસિંહદેવ ક્રોધમાં. હિરણ્યકશિપુની છાતી વજ્રની જેવી હતી, ઇન્દ્રનું વજ્ર એને માર્યું ને તો વજ્રને તિરાડ પડી ગઈ. બ્રહ્માનું બ્રહ્માસ્ત્ર કામ ન કરે, કોઈ અસ્ત્ર શસ્ત્ર હિરણ્યકશિપુને મારી ન શકે, એવા હિરણ્યકશિપુને ભગવાન નરસિંહે પોતાના નખથી તવ કર કમલ વરે નખમ, નખથી ફાડી નાખ્યો. કેવી રીતે? જેવી રીતે એક નાનો એવો છોકરો હુકાઈ ગયેલા મલોખાને કેમ ફટીને વીંધી નાખે એમ. અને તો એ લાશને હેઠી ભગવી દીધી ને આંચડા પહેરી લીધા ગળામાં. નરસિંહદેવ સિંહ આવેશમાં હતા, પણ શાંત ન થાય. શાંત, બ્રહ્માજી કે શાંત કરો આને, નકર પ્રલય કરી નાખશે આ. પણ કોણ એની પાસે જાય? બીતા હતા બધા, બધાએ ફોન કર્યા, બોલાવ્યા, લક્ષ્મીજી ના આવો, આ તમારા ધણી થોડાક ઉગ્ર થઈ ગયા. કારણ કે ગમે એવો માણા ઉગ્ર થાય ને ઘરવાળા જ શાંત થાય. ન્યા સીધો આમ બહાર બહુ ઉગ્ર, પણ એ સામે આવે ને તા. બહાર તો શેર હોય, પણ ઘરે શેર ઉપર માં દુર્ગા સવાર હોય. તમારે શેરાવા ગમે એવો હોય, કે રાજ મોટો મોટો ગમે એ કામ કરતો હોય, ફેક્ટરીનો માલિક હોય, 300 કિલો ઉપાડતો હોય, પોલીસ ગમે એ હોય, બોક્સર હોય, ગમે એ, ઘરે આવે તો શાંત, શાંતાકારમ. બોલાવો લક્ષ્મીજી. લક્ષ્મીજી આવ્યા, જોયા, ઓહો, એ કે પતિ છે પણ અત્યારે મૂડમાં નથી, અત્યારે ન જવાય. એમ પત્નીઓને ભાન હોવી જોઈએ, મૂડ જોવો જોઈએ આ વિડીયોનો, એને અવળું પડે મૂડ. અમે લક્ષ્મીજી કીધું આ મૂડમાં નથી, અત્યારે ન જવાય એને. પણ તો કે આને શાંત કેમ કરવા? ત્યારે કીધું જેના લીધે પ્રગટ થયા છે ને એ પ્રહલાદને મોકલો. અને પ્રહલાદ મહારાજ એ વરમાળા લઈ અને લક્ષ્મી નરસિંહદેવને પહેરાવીને સામે ઉભા રહ્યા ને, ભગવાન નરસિંહ શાંત થઈ ગયા. ઉગ્ર વીરમ શાંત થઈ ગયા. શ્રી નરસિંહા જય નરસિંહા, જય જય શ્રી નરસિંહા. પ્રહલાદેશ જયમ પદ્મ મુખમ પદ્મ ભૃંગમ. પ્રહલાદ મહારાજ નરસિંહદેવના મુખને જેવી રીતે ભમર કમળને પીતો હોય એમ પીવા માંડ્યા, અને નરસિંહદેવ પરમ પ્રસન્ન થઈ ગયા. એ વખતે પ્રહલાદ મહારાજ સ્તુતિ કરતી વખતે કહે છે, હે ભગવાન નરસિંહ, તમારી સામે કોઈ ઊભું રહે, તમારી કોઈ સેવા કરે, તમને કોઈ પ્રણામ કરે અને તમને કોઈ વસ્તુ આપે ને તો તમે તો પૂર્ણ છો, તમને જરૂર જ નથી, તમે તો ભગવાન છો. જેવી રીતે કાચની સામે માણા ઊભો રહે અને પોતાનો શિંગાર કરે તો કાચની અંદર જે વ્યક્તિ હોય એનું જ પ્રતિબિંબ, એનો શિંગાર ઓટોમેટિક થઈ જાય. પોતાનો શિંગાર અહીંયા કોઈ ટપકું કરે કાચમાં થઈ જાય કે નહીં એના માટે? એમ ભગવાન તમને કોઈ સેવા કરે તો યથા પ્રતિમુખ બિંબ શ્રી, તો આત્મા સર્વ વિશ્વના તમે છો, જીવ તમારો અંશ આત્મા છે, તમારી પૂજા સેવા તમને પ્રસન્ન કરવામાં તો એ બધું સામે
જીવને વારસામાં મળી જાય છે.
બહુ અદભુત સ્તુતિ, 44 શ્લોકોમાં આ સ્તુતિ કરી છે પ્રહલાદ મહારાજે. એક એક શબ્દના દિવ્ય અર્થ. પ્રાયણ દેવ મુનયો નવી મુક્તિ કામા, હે ભગવાન નરસિંહ, જોવામાં આવે છે મોટા મોટા ઋષિ મુનિઓ પોતાનું આત્મકલ્યાણ કરવા માટે સંસાર છોડીને વનમાં વયા જાય, પણ હું એવો નથી. વનમાં વયો જાવ એવો નથી. તો કે તમે કેવા છો? હું તો રહીશ સંસારમાં, અને સંસારના જે દુઃખી જીવાત્માઓ જન્મ મૃત્યુમાં ચિંતા રોગ ઉપાધિમાં હડે છે ને, એ તમારી શરણમાં નહીં આવે ત્યાં સુધી એની જન્મ મૃત્યુના ફેરા નહીં ટળે. એટલે એ બધાને કૃષ્ણ ભક્તિનો, તમારા નામનો, ગીતા ભાગવતનો પ્રચાર કરી અને તમારી શરણમાં લાવી અને એને જન્મ મૃત્યુમાંથી છોડાવી દઈશ. પ્રભુપાદજી આ મૂળમાં હતા. એ કહેતા હંમેશા કે હું નારદ અને પ્રહલાદના સંસ્થા એમાં ધારામાં છું. એ તો પ્રભુપાદજી વૃંદાવનમાં રહેતા. હું કામ એને જવું જોઈએ અમેરિકા જેવા થર્ડ ક્લાસ દેશમાં જ્યાં કેવલ પાપ પ્રવૃત્તિ થાય? પણ એક સાધુના હૃદયની દયાની કરુણા ઉમટી કે મને તો વૃંદાવનના રાધા કૃષ્ણ યમુના અને ગોવર્ધન આ પ્રેમ છે, પણ આ જગતના જીવો કેટલા દુઃખી છે. અને એટલા માટે પોતે વૃંદાવનને 70 વર્ષે માણા વૃંદાવન જાય, એને 70 વર્ષે છોડ્યું. અને એને છોડ્યું ને, પણ બાર શરીરથી મનની અંદર તો એ રાધા કૃષ્ણની વૃંદાવન જ હતું, પણ છોડ્યું. એનો પ્રભાવ છે કે આજે લાખો ને કરોડો લોકો વૃંદાવન જાય છે. કૃષ્ણ કોણ છે એને બતાવી દીધું. અને વૃંદાવનનો જ એક ટુકડા સ્વરૂપ ઇસ્કોનના મંદિરો જ્યાં જ્યાં જોવો, રાધા કૃષ્ણના, સીતારામજીના મંદિરો, ગીતા ભાગવતના પ્રવચનો, ગીતા ભાગવતનો પ્રસાદ, બધી અમૃતમય ગંગા વૃંદાવન ઉભા કરી દીધા. કેટલાય નાના નાના, જ્યાં કૃષ્ણ છે ને વૃંદાવન છે, અને ન્યા જ લક્ષ્મી, ન્યા જ ધન, ન્યા જ જ્ઞાન, બધું ન્યા છે. અને પ્રભુપાદજીએ ઉભા કરી દીધા એક એક ટુકડા વૃંદાવનના ઇસ્કોનના રૂપમાં. આ સાધુની દયા છે. પ્રહલાદ મહારાજ કહે છે કે હું એવો નથી કે એકલો મારું કલ્યાણ કરું, મને તો સમજાઈ ગયું આ વયો જાવ, પણ નહીં, બીજા જીવોને આ રસ્તે ચડાવીશ, અને એની માટે ભલે મારે જ ઘડીક વાર લાગે, પણ બીજાને લઈને જાય. આ ભાવના છે સંતોની. ત્યારે નરસિંહદેવે કીધું, માગ પ્રહલાદ, શું જોતું છે? પ્રહલાદજી કે પ્રભુ, તમારી ભક્તિ કરી છે, વાણીઓ નથી, બિઝનેસ નથી કરતો કે આમ લાઈ લેવડ દેવડ થાય, તરાજો લઈને નથી બેઠો. તાકે પણ હું પ્રસન્ન છું, આ દેવા માં બેઠો છું, તને નહીં દઉં તો મારી જાહે, તું બોલ તારે હું જોતું. ત્યારે પ્રહલાદ મહારાજે એટલું માગ્યું હતું કે હે પ્રભુ, તમે મને કાંઈ દેવા જ ઈચ્છતા હો ને, તો તમારી આગળ માગું છું કે મને એવું વરદાન આપો કે મને કોઈ દિવસ કાંઈ માગવાની ઈચ્છા જ ન થાય. બોલો, કોઈ દી કાંઈ માગવાની મને ઈચ્છા ન થાય, એવું આને ભક્તિ કહેવાય. અને ત્યારે નરસિંહદેવે કીધું હતું, પ્રહલાદ, તારા જેવા વૈષ્ણવ જે કુળમાં જન્મે ને, એ કુળની એક નહીં 21 પેઢી તરી જાય. નરસિંહદેવના વચન છે ભાગવત. અને એવા ભક્તો સમાજમાં થાય, એવા વૈષ્ણવો થાય, એટલા માટે આ હરે કૃષ્ણ સંસ્થા કાર્યશીલ છે કે લોકોને આ વસ્તુ દેવી છે, એના કુળના કુળ તારવા છે. પણ સંતોષ, બ્રાહ્મણનું જે ઘરેણું ધન છે એને જાળવી રાખવું જોઈએ. પ્રભુપાદજી પોતાની માટે કોઈ વસ્તુ નહીં, પણ જગત માટે ફૂલ સુવિધા આપતા. એક વૈરાગ્યમય સાધુ અને છતાં બહારથી પૂર્ણ વ્યવહારિક. એવી જ રીતે અહીંયા થઈ રહ્યું. ઘણા કે તમારે શું જરૂર, જરૂર નથી, અંદરથી પૂર્ણ વૈરાગ્ય છે, પણ બહારથી લોક દ્રષ્ટિથી સમાજને વાળવા. જુઓ અત્યારે છે, ફાટલા તૂટલા કપડાં પહેરીને આવ્યો તો એ જ સમાજ દાંત કાઢશે. સમાજની સ્થિતિમાં રહેવું જોઈએ સાધુએ, કારણ કે એ લોકોને વાળવા છે. એક સંત બહુ ઉપર હોય પણ બીજાનો ઉદ્ધાર કરવા એ હેઠા હેઠા આવે, પણ મૂર્ખ સમાજ એને શું સમજે કે જો આ આપણે આપણી કરતા આરામ કરે, આપણી કરતા જલસા કરે, એને ખબર નથી કે આ જલસાવાળાને રિયલ જગ્યાએ લઈ જવા છે, એનો દેખાવ માત્ર છે. બુદ્ધિ બહુ સૂક્ષ્મ રાખવી પડશે આ તત્વને સમજવા. અહીંયા વામનદેવના શબ્દો બહુ માર્મિક છે કે બલી, હું સંતોષી બ્રાહ્મણ છું, મારે વધારે નથી જોતું, મારે તો મારા ડગલાથી ત્રણ ભૂમિ જોતી. બલી કે તો કાંઈ નહીં, મારે તો બહુ દેવું હતું, પણ તમારી ઈચ્છા છે, તમે પ્રસન્ન હોવ એ જ મારે કરવું છે. લીધી હાથમાં અંજલી, ત્યાં તો ગુરુ શુક્રાચાર્ય ઉભા થયા. એ બલી, એ છે ભાઈ ભગવાન સાક્ષાત, આ સાક્ષાત વિષ્ણુ છે, તું શું સમજેશ આ બ્રાહ્મણ છે એમ? આ બ્રાહ્મણનો દેવ નમો બ્રાહ્મણને દેવાય છે, વિષ્ણુ છે. અને દેવતાઓનું કાર્ય લેવા કરવા આવ્યા છે. અદિતિના ગર્ભથી એનો જન્મ થયો છે, અને જે સ્વર્ગની હાટું તને યજ્ઞ કરાવું છું ને, એ સ્વર્ગ તારી પાસેથી લઈ લેશે. બલિ મહારાજ સિરિયસ થયા થોડા, અને શુક્રાચાર્ય કીધું સ્વર્ગ નહીં, તું બે ડગલામ ડાયો થશો ને પાંજલી દેવા થઈ ગયો છો, આપી દઉં તને, એક જ ડગલામાં ઠેઠ પૃથ્વીના બ્રહ્માંડના કવરને ફાડી નાખશે, અને બીજું ડગલું પાતાળમાં બે પગલામાં આખું વિશ્વ લઈ, ત્રીજું તું આપી નહીં, અને બહુ દઈ દઉં, ત્રણ ડગલા દઈ દઉં, સત્યવાદીનો દીકરો થશો ને ત્રીજું દઈ નહીં એક ને ત્યારે નરકમાં જાય, કારણ કે દેવાનું વચન આપે ન દે ને એની દુર્ગતિ થાય, તો ત્રીજું દેવાનો તને ગાળો નહીં રહે અને નરકમાં જાય, તો બધું વયું જાય નરકે જવું એ કરતા રાખી મૂક, નરકમાં જવાનું છે તો. શુક્રાચાર્ય ગુરુ હતા ને, સલાહ આપી, અને હકીકત એને જોતું હોય તો તું તારે દઈ દે, પણ એને જોતું નથી, ઇન્દ્ર ને દેવા હાટું આવ્યા, હમણાં એને જોતું હોય તો આપણે દઈ દઈએ, એ તો બીજા હાટું, ઇન્દ્ર ને દેવા આવ્યા છે, એને તો જોતું નથી, એટલા માટે સાવધાન, દેવાનું નથી. બલિ મહારાજ કે જો ગુરુદેવ પૃથ્વી છે ને પર્વતોના ભાર સહન કરી શકે, વૃક્ષોના મનુષ્યોના મકાનોના બધા ભાર, પણ પૃથ્વી દેવી કહે છે કે મને એક ખોટાનો ભાર, જે ખોટું બોલે ને એનો ભાર મારથી સહન થતો નથી, અને મેં આજ દેવાનું વચન મનથી આપી દીધું છે, તો એને ખોટું બોલી ના પાડી હું પૃથ્વી ઉપર ભાર બનવા માંગતો નથી. બલિ મહારાજ કે મારે ભાર નથી બનવું, અત્યારે પૃથ્વી દેવી હું વિચાર કરશે, અત્યારે જોશે તો નકરો ભાર જ ભાર છે, કારણ કે ખોટા વગર જીવન ચાલે. બલિ મહારાજ કે હું ખોટું નહીં બોલું, ત્યારે શુક્રાચાર્ય કીધું બલિ બહુ સત્ય સત્ય કરે છે, સત્ય પણ ખોટા ઉપર જ ઊભું છે, કેમ? તાકે આત્મા સત્ય છે કે નહીં, અને શરીર ખોટું છે, પણ આત્મા શેમાં છે? શરીરમાં, અને શરીરના લીધે આત્માનું કલ્યાણ થાય છે કે નહીં, સેવા કાર્ય કરે. સત્ય પણ અસત્ય ઉપર આધાર રાખે, જુઓ શુક્રની નીતિ જુઓ જરા. એટલા માટે કૃષ્ણચંદ્ર ગીતામાં કહે છે કવિ નામ ઉષ્ણા કવિ, કવિઓમાં હું શુક્રાચાર્ય છું. બહુ બુદ્ધિમાન હતા. ભલે ખોટું બોલાય, તું એમ કે છો ને ખોટું ન બોલાય, નીતિ છે પાંચ જગ્યાએ ખોટું બોલાય. જો હાબદા થઈ ગયા ઘણા કઈ કયો કયો ઈ કામ, કારણ કે ગાળો જોતો, આ તો જોતું છે, શાસ્ત્ર આ પાડતું હોય તો પેલા કયો ક્યાં બોલાય, કારણ કે આપણે ગાળો જ ગોતતા હોય. જો શુક્રાચાર્ય કે બલિ સ્ત્રીશુ નર્મ વિવાહે ચ, પોતાની ઘરવાળી હારે મજાકમાં ખોટું બોલાય, કહેવાય કે ભાઈ તું આ કામ કરી, એક ખાટલો લાવી દઈશ, નથડી લાવી દઈશ, તો ન લાવી જો ના કહેમાં નરક ન મળે, મજાકમાં બધું બોલાય. પોતાની સ્ત્રી હારે ઘરવાળી હારે મજાકમાં ખોટું બોલેલું પાપ ગણાતું નથી. શુક્રાચાર્ય કે ક્યારેક મહેમાન આવ્યા હોય અને ઘરે ઘરવાળા કડક હોય, ન રાંધી દેતા, એને કહેવાય કે ભાઈ આપણા આના દ્વારા મને બહુ લાભ થાય, અને તું આ કરીશ તો એ કઈ કમાણી થાય, અમે તને લાવી દઈશું, એમ કરીને આપણો વ્યવહાર હસવાઈ લેવાય. ઘણી વખત એવું દંપતી હોય ને, મહેમાન ને ભાઈ છે ને, તમને નોતર અમુક ઉદાર હોય બહુ, આ જેને તને પકડીને ઘરે લાવ્યા ને ઓલાનું ઘરે એક તો વેંત ન હોય, ભક્તો ને આવું બહુ થાય, અમારા ભગતોમાં આવું બહુ હાલે, મેં તો નરજી ના જ વાંધો પડતો, એ ના જ થવા બેઠી, અને એ લોકો હરિગુણ ગાય બસ. પણ સૌભાગ્ય છે હો ભક્તો, જેથી ભગત ઘરે આવે ને વૈષ્ણવ, રવિદાસજી એક બહુ સુંદર ભક્ત જેને ગાયું છે, આજ કે દી નાકી લેવું બલિહારા, એ કે આજ તો મારા ઘરે સોનાનો સૂરજ ઉગ્યો કે કોઈ વૈષ્ણવ આવ્યો, મેરે ઘર આયા રાજા રામજી કા પ્યારા, એ કે મારા ઘરે રામનો પ્યારો કૃષ્ણનો પ્યારો વૈષ્ણવ આવ્યો, મારો કુળ તર્યું, એ આવશે તો હરિના ગુણ ગાહે, ભજન કીર્તન કરી અને અમારા વાતાવરણને અમારા મનને અને અમારા આત્માને પવિત્ર કરી દેશે. વૈષ્ણવ આવે એ તો સારું, પણ જેનામાં ભક્તિ ન હોય ને એના મોઢા ચડતા હોય. પણ ક્યારેક ક્યારેક ભગત ભક્તાણી બે હરખા હારા હોય પણ ઘરમાં વેંત ન હોય તો શું કરે, અને વૈષ્ણવને એવું હોય એ છે ને ધનવાનના ઘરે વિષયી ને ક્રોધી ને એના ઘરે ખાવાનું એને ન ગમે, ભલે વૈષ્ણવ આ ઘરે હુકો રોકડો મળે ને મરસો રીતે, પણ એ રોજી રોટી પવિત્રતાથી ને પરિશ્રમથી એ એને ઉગે, એટલે એ લોકો ના વધારે જાય, હવે જ્યાં નથી ને વધારે જાય, તકલીફ બે બાજુથી. પણ છતાં ભગત છે ને હાચવી લેવો, ટાણા હાચવી લે, કારણ કે ઠાકોર કૃપા કરે. એક સંત કહેતા હતા કે એક ભગત એના ભક્તાણીના ઘરે ત્રણ સંતોને બોલાવ્યા જમવા માટે, તો સંતો આવ્યા તો જમવાને કે એ ભાઈ
સાંભળ, ત્રણ જણા આવ્યા છે રસોઈ બનાય, તો બનાવવાની ચાલુ કરી. એવામાં કે તો રસોઈ ને વાર હોય તો નવરા નો બે, આપણે કીર્તન કથા, તો ભક્તો મીંડ્યા કીર્તન હરે કૃષ્ણ ગાવા. તો કીર્તન સાંભળીને બે ત્રણ સંતો ને નીકળ્યા કે અહીંયા તો ભજન લાગે, ઈ બેહી ગયા. તો બે માંથી ત્રણ, ત્રણ માંથી ચાર, એમાં છ, આઠ, તેર થઈ ગયા. ભગત મૂંઝાણો, કારણ કે ત્રણ ની રસોઈ અંદર કીધું છે ને, હવે હમણાં પૂરું થાય. મારું તો એ કહેવું ખરું ને, સમજાઈ દેવું, બહુ બુદ્ધિમાન હતા. એને તો દોહો ગાયો કે એક કીર્તન મારે ગાવું છે. અને કીર્તન ચાલુ થાય ને પેલા આપણે કાઠિયાવાડમાં રીત છે, દોહો એક નાનો એવો મૂકે, સાખી મૂકે. ભગત કહે સુન ભગતાણી, એ સાંભળ મારી વાણી, તણને નોચરા ને તેરાવા દે ડાળમાં પાણી. સમજી જા, ડાળ પર શાકબાક ના ખાવ કઈ કામમાં, કારણ કે આગળ ઘરમાં બહાર જોઈજે. પછી દોહામ કહી દીધું, બોલો ડાળબાળ થઈ પેલો હોય તેમાં અત્યારથી અગાઉ વ્યાજ કેટલા, કારણ કે પૈસી ઠેકાણું, કારણ કે ત્રણ ને તેર થઈ ગયા, કારણ કે ભગત ના ઘેર એવું થાય. પણ છતાં ભગત એ પરમેશ્વરની કૃપા માને કે નહીં, નહીં, કારણ કે વૈષ્ણવ પધારે અને એ જમે ને વિષ્ણુ ને ઓડકાર આવે, અને વિષ્ણુ જેને આ ઘર ઉપર ઓડકાર ખાય ને એના ઘરમાં કોઈ દી ખૂટે નહીં. અને આ વાત જાણતા વાળા જાણે છે, અને એટલા માટે લાગેલા છે કાર્યોમાં. જેવો પ્રસંગની માર્મિકતા બહુ અહીંયા સમજવા જેવી છે. શુક્રાચાર્ય કહે છે કે પોતાની સ્ત્રી સામે ખોટું અને મજાકમાં, મજાક કરતા હોય ક્યારેક, બે માણસ મજાક કરે, નવા નવા હોય ને તારે બહુ મજાક કરે, પછી વડકા કરે, મજાક વડકામાં ફેરી જાય. પેલા મજાક હાલતી હશે, મજાક ભાઈ સામું મોઢું જવું ન ગમે. અને પેલા તો રે તારું મુખ તો ચંદ્રમાન, ચંદ્રમાન એ બધું વયું જાય, કારણ કે હકીકત પ્રેમ છે નહીં, કામ છે, સ્વાર્થ છે, કંટાળો ઉબન સ્વાભાવિક છે. બીજું ક્યાં બોલાય, વિવાહે છે. કોઈ કન્યાનું ઘર બંધાતું હોય અને વસેટીઓ માણા વ્યવહાર કરાવતો હોય અને થોડો ઘણો કઈક ઓગણી બી હોય તો એ કરાવી નખાય, કારણ કે કોઈ દીકરીનું ઘર બંધાતું હોય એમાં થોડું ઘણું કે ભાઈ આ તો બહુ આના તો સંસ્કાર મારે હું કે કરાવી નખાય, એમાં થોડુંક બોલાય. જો શુક્રાચાર્યની બલિ મહારાજે નહોતી સ્વીકાર કર્યો, પણ આ નીતિ છે કે કોઈ દીકરીનું ઘર બંધાતું હોય અને એનું કલ્યાણ થતું હોય તો ઓગણી વી હલાય. આમ તો આપણે ગુજરાત, હું પેલા સમજતો નતો, ઓગણી હું વી શું કહેવાય, પછી સમજણો ઠીક થોડુંક આમ તેમ, બધા ઓગણી વી હશે, કોઈ પરફેક્ટ નહીં. ધર્મમાં લોકો ઓગણી વી, ધર્મ ગુરુઓને મેં જોઈ લીધા, ઓગણી વી હશે બધા, કોઈ પરફેક્ટ નથી થતું. પણ મેં તો હાલવાય દે, હાલો ઓગણી વી તો ઓગણી વી, અત્યારે આપણી ભાગવત કથા ઓગણી વી હાલે છે, પહેલી વહેલી છે ને ભાવનગરમાં, એટલે કારણ કે સમય નથી, બાકી પૂરેપૂરી કરી હોય ને તો બહુ વાર લાગે, એટલા માટે હું કથા હું મેં કાલે રાતે વિચાર કરતો ખરો, હું ઓગણી વી નાખું, કારણ કે બધું કઈ નથી, એક તો સમય નથી, પણ કાંઈ નહીં, નહીં કરતા તો ઘણું ભલું છે. કારણ કે ભગવાન પૂર્ણ છે, ભગવાનનું નામ પૂર્ણ છે, ભગવાનની કથા પૂર્ણ છે, થોડીક પણ લેવામાં આવે ને પૂર્ણમેવા અવશિષ્યતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા અવશિષ્યતે. ભગવાનની કરેલી થોડીક ભક્તિ પણ પૂર્ણ ગણાય છે. આ ગીતા અને ભાગવતના ઈશ્વકનિષ્ઠના મંત્રોનો સાર છે. તો થોડું ઘણું બોલાય, બહુ ધ્યાન દેવાશે. અત્યારે દીકરીના સંસ્કારો જોવાની જરૂર છે, અને દીકરીના માતા પિતા એ સામેવાળાના સંસ્કારો જોવાની બહુ જરૂર છે. પણ અત્યારે સત્સંગનો એટલો અભાવ થઈ ગયો છે, ગીતા ભાગવતના પ્રવચનોનો એટલો સારો અભાવ થઈ ગયો છે, એના કારણે લોકોમાંથી આ ધાર્મિકતા, આ સંસ્કૃતિ અને આ સંસ્કાર લુપ્ત થઈ રહ્યા છે. પછી પરિસ્થિતિ વિપરીત થતી જાય. કન્યા હોય વ્યવહાર થતો હોય તો પૂછે કેટલું ભણીશ, તો દહ ભણી હોય તો અગિયાર બાર કહેવાય ને, એમાં કઈ જો બંધ ઓલાનું ભણતર નો ઓલું હોય થોડુંક હાલી જવાનું. ઘણા હાલી ગયા સામના મત ભણતરમાં. પૂછે બા ઓલા વિવેકી, તો તમારી દીકરીને શું આમ રસોઈ ફાવે ને? હા હા, એમાં તો થોડી ઘણી એક બે વસ્તુ ન આવી હતી, શીખી જાય બિચારી, પણ વ્યવહાર થતું હોય તો કાંઈ વાંધો નહીં ફાવે. એક સંત બહુ સારું કહેતા, કે એક ભાઈએ પૂછ્યું દીકરીને, તમારી દીકરીને રસોઈ રસોઈ ફાવે ભણેલી બહુ, પણ એ ભગત હતા વૈષ્ણવ હતા, એ કે રસોઈ બસોઈ સમજ્યા, ભણતર મણતર સમજ્યા, મહાભારત ને રામાયણ ને એવું કઈ જાણે છે કે નહીં, સંસ્કાર છે ને? તા કે રામાયણ કયો તો અત્યારે બોલી દેશે, મહાભારત તમારે ઘરે આવીને કરશે, બે માં મારી દીકરી કુશળ છે. તમને રામાયણ તો અત્યારે તમને રામ કહેતા, બાકી મહાભારત ની વાત કરતા હોય તમારે ઘરે આવીને તમને જોઈ લેજો. તમને નહીં નહીં એવું નથી. સંસ્કાર જે છે એ હંમેશા સાધુઓના વારસામાં મળે છે. માટે સાધુઓની અને સત્સંગની મહત્તા છે. એટલા માટે દયા આવે છે એ સમાજના આગેવાનો ઉપર, જે સમાજ સેવાના નારા લગાડીને ફરે છે પણ એને એટલી ભાન નથી પડતી કે સત્સંગ અને ભક્તિ વગેરે સમાજ નહીં સુધરે. બહારી સુવિધા કરે, એરેન્જમેન્ટ કરે, અંદર ખોખ